मन्दहासरुचिराननाम्बुजम् ओजितं सुरनरोत्तमिर्मुदा धर्मनन्दनमहं विचिन्तये भवसम्भवभीतिभेदनम् सुखसम्पत्करुणानिकेतनम् व्रतदानतपक्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीघनश्यामाय हरिकृष्णाय नमो नमः।
पहला भक्तो सार सिद्धिमा वैराग्य प्रकरण कथा में आपने सांभळी रह्या छीए। निष्कुलानंद स्वामी खूब खूब अपना ऊपर परोपकार करता गया छे। एमणे पोतामां रहेला वैराग्य ने आ ग्रंथना मीशे अपना समक्ष मूक्यो, जेने पामीने आपणे पण कृतार्थ थवुं छे। आ ग्रंथ सांभळीने भगवानने प्रार्थना आपणे ए ज करवानी के अमने पण आवो उत्तम वैराग्य तमे आपो, जेथी करीने तमारा स्वरूपमां जोड़ावामां अमने कोई पण विघ्न न नड़े। वैराग्य विना विधि लोक थी विधि जी, सुता स्पर्शनी इच्छा वूर की धीजी। वैराग्य विना पिनाकी पर सिद्धि जी, मोहिनी ने मिटे जो आलक लीधी जी। काले आपने अंतमा एक पंक्ति वाँची थी के वैराग्य विना तो वात न बने, शुद्ध साचू न लेवाय सुख, निष्कुला नंद निर्भेद विना आदि अंत्य मध्य दुख। हवे स्वामी आगल लखे छे के वैराग्य विना विधि लोक थी विधि, एटले ब्रह्मा सत्यलोक थी वैराग्य विना पड़िया, एनु मृत्यु थयुं, हैरान थया। શા કારણે એમ થયું કે પોતાની પુત્રી સરસ્વતીના સૌંદર્યમાં બ્રહ્મા પોતે ભાન ભૂલે? શાસ્ત્રોમાં આ વાત વ્યાસાદિકે લખી છે, ગજબની વાત છે, મોટાની વાત છે, જાહેરમાં ન કરાય એવી વાત છે, પણ કથાઓમાં આ વાત બહુ પ્રસિદ્ધ છે કે બ્રહ્મા સારી સૃષ્ટિના પોતે ધાતા હોવા છતાં, બધાના બાપ હોવા છતાં પોતાની જ દીકરી સરસ્વતીને જોઈને બ્રહ્મા ચલિત થયા છે એવી કથા છે। જોકે તમે બધાએ સાંભળેલી જ હશે, બહુવાર તે કથાઓમાં ગવાતી હોય છે, એટલે આપણે તો એમાંથી સાર માત્ર લઈશું। કારણ કે એવા બધા બહુ જ નામો આવે છે, એમના વિસ્તારને જો આપણે કરીએ તો આપણા ગ્રંથને બહુ લંબાણ થઈ જાય। સુતા સ્પર્શની ઈચ્છા ઉર કીધી, સ્પર્શવાસના ઉત્પન્ન થઈ। વૈરાગ વિના પિનાકી પર સિદ્ધિ જી, પિનાકી એટલે શંકર। વાત પ્રસિદ્ધ છે, શું? તો કે મોહિનીને મીટે જોવા લક લીધીજી. મોહિની સ્વરૂપને જોવાની એણે અટ કરી, ભગવાને મોહિની સ્વરૂપ દેખાડ્યું અને શિવજી પોતાના નૈષ્ટિક વ્રતમાંથી ચલિત થયા અને બહુ પરેશાન થયા. યોગ કળા એમની તૂટી ગઈ, મુશ્કેલી થઈ. આત્મદર્શી હતા પણ ભાન કંઈ ન રહ્યું એમ નિષ્કુળાન સ્વામી કહે છે.
લક લીધી તક નવ તપાસી, વૈરાગ્ય વણું અગણું થયું, હતા અખંડ આત્મદર્શી પણ એ સમયે એવું નવ રહ્યું.
આત્મદર્શી હતા અખંડ, પણ એ સમયે એવું નવ રહ્યું, ગયું, વૈરાગ્યનું વણું અગણું થયું. સ્વામી આગળ લખે છે કે વળી પુરંદર વૈરાગ્ય પખી, માગ્યા અસ્થિ ગર્યો ઋષિ ઘરમાં, વૈરાગ વિના વિબુદ વિલખે સદા રહી સુખના ભરમાં. પુરંદર એટલે સ્વર્ગનો રાજા ઇન્દ્ર, કે એને વૈરાગ્ય ન મળે. શું ડખો કર્યો કે પોતાના સુખ હારું દધીચી ઋષિ પાસે જઈને એમની બરોળીનું હાડક્યું માગ્યું. ઋષિ તો ભગવાનમાં મસ્ત હતા, એમણે એવું કહ્યું કે ભાઈ તમારું ભલું થતું હોય તો મારા દેહનો ત્યાગ કરીને તમને હાડક્યું આપું. એ તો સંત હતા. એમનું હાડક્યું લઈ એનું વજ્ર બનાવ્યું, વૃત્રાસુરને માર્યો. પણ દધીચી જેવા ઋષિ કે આને માંગણીને કારણે ઓફ થઈ ગયા. સ્વામી એમ કે છે કે એને વૈરાગ્ય નહીં, મૂળ તો રાજ્ય હારું ને સ્વર્ગના સુખ ભોગવવા હારું ને, એવું નિષ્કુળાન સ્વામીનું અહીંયા ચિંતન છે. વળી ઇન્દ્રની બીજી વાત કરે છે કે વૈરાગ વિનાનો એટલે ગૌતમ ઋષિના ઘરમાં ગયો અને અહલ્યાને ભ્રષ્ટ કરી, આ ઇન્દ્રે કામ કર્યું. જો એને વૈરાગ હોત તો આવો ધંધો ન કરત. વૈરાગ્ય વિના વિબુદ્ધ વિલખે સદા રહી સુખના ભરમાં. વિબુદ્ધ એટલે દેવતાઓ. આ બધાય વૈરાગ વિના અખંડ ખાનપાન વિષય ભોગમાં પડ્યા છે અને પરમાત્માની આરાધના કરતા નથી. કોણ? દેવતાઓ. તો માણસની શું કથા કહેવી? જે દેવતાઓની અહીંયા પૂજા પ્રતિષ્ઠા થાય છે, જે દેવતાઓ મનાય પૂજાય મહાન ગણાય સ્વર્ગાદિકના સુખોમાં એ પહોંચ્યા છે, કંઈક પ્રભુ ભજીને આ લોકમાંથી યજ્ઞ યાગાદિ કરીને, પણ ત્યાં ગયા પછી એ લોકો વિશેષ વિશેષ માયાના ભોગ સુખમાં ફસાણા છે. વૈરાગ્ય એને થતો નથી એટલે પરમાત્માનું ભજન એ લોકો પણ કરતા નથી. સ્વામી હવે આગળ કથા લખે છે કે વૈરાગ્ય વિના વિધુ વ્યાકુળ થઈ, જય હરિ ગુરુની પત્ની. જુઓ વૈરાગ્ય વિના વિચારીને સારી વાત તે શું બની. વૈરાગ વિના ચંદ્ર, વિધુ એટલે ચંદ્ર, ચંદ્રએ કેવું કામ કર્યું? ગુરુ બૃહસ્પતિની તારા નામની પત્નીને ઉપાડી ગયો. આવું હલકું કામ એણે કર્યું. બૃહસ્પતિએ સમજાવ્યો કે આ તને શોભે નહીં, કોકના બૈરા ઉપાડવાના ધંધા મેલી દે, પણ ન માન્યો, આપી નહીં. પછી દેવતાઓએ સમજાવ્યો પણ ગાંઠે જ નહીં ને, મોહી ગયો. પછી બ્રહ્માજી આવ્યા, એને થોડો તતડાયો. બધા નક્ષત્રનો અધિપતિ એને બનાવ્યો, અભિમાન આવી ગયું કે હવે પત્ની બરોબર મારે લાયક જોઈ, પણ કોકની ન લઈ જવાય. એ કઈ ભાન રહ્યું? આ વૈરાગ વિના, વૈરાગ વિના જુઓ વિચારી સારી વાત તે શું બની? વૈરાગ વિના કઈ વાત સારી બની? એક પણ નહીં. માટે વૈરાગ જોઈશે જોઈશે ને જોઈશે. પ્રભુ ભજવા હોય તો વૈરાગ તો જોઈએ. વૈરાગ વિના ભક્તિ કરનારાઓ જે છે તે ક્યારેક એવું ભૂંડું કામ કરે ને કે એની ભક્તિ બધી પાણીમાં જાય, ડખો થાય ખરેખરો. વૈરાગવાન માણસ ક્યાંય ન ફસાય, એ જાગતો હોય. માટે વૈરાગ્યની બહુ જ જરૂર છે એમ નિષ્કુળાન સ્વામીનું કહેવું છે. વૈરાગ વિના જુઓ વિચારી વાત સારી તે શું બની? વૈરાગ વિના અંગે અંધારું, રહી ગયું અર્કને અપાર. પરિણ્યા વિના પત્ની કરી, તેનો ઉરન આવ્યો વિચાર. આ મોટા મોટાની વાતો લખે છે. નારદ પરાશર સૌ ભરી, ભૂલી ગયા વૈરાગ વિના વાત. એકલ શૃંગીની અરણ્યમાં થઈ વણ વૈરાગ્ય ઘાત. નારદજી ભગવાનનું મન કહેવાય, ઘણા જ્ઞાની ડાયા, ભક્તિ સૂત્રો લખ્યા, પણ પેલા રાજા ક્યાં એને ઘેરે ગયા તે, હે અમરીશ રાજા, એની દીકરીનું નામ જયંતી. ફરતા ફરતા ગયા છે કે હાલો ભગત હારા છે, પધરામણી કરતા જઈ. બોલો રાજાએ બિચારો બોળો, એને ખબર પડે નહીં કે આ બધા સાધુ સંતો બ્રહ્મચારી માણસો, એમની સાથે આપણે વિવેકપૂર્ણ રહેવું જોઈએ. પણ એને વળી યુવાન દીકરી જયંતી તે લાવીને મોર બેહાડી કે બાપજી આની હામું જુઓ ને એનો હારો આશીર્વાદ દો કે એને વર હારો મળે, સંબંધ હારો થાય અને હાથ જોઈ દો, કે કઈ દિશામાં એનો સંબંધ થાય, કેવો વર મળશે, દીકરી અમારી હા હારે જઈને સુખી થાય ને. નારજી હાથ જોયો, કઠણાઈ શરૂ થઈ એમ મળ્યો. એમાં એને કહે છે કે પરણવાનું મન થયું અને બહુ મોટી કથા છે, એના પર્વતના બેના માકડાના મોઢા થયા ને ડખો ડખો થઈ ગયો, તે ભગવાનને વચમાં પડવું પડ્યું તો ભગવાનને શાપઠપ કર્યો. આ તો ભગત ને, પણ ભગવાને એને માયમ પડવા ન દીધા, બચાવ્યા, માકડાના મોઢા કરી દીધા. પછી કન્યા શું પરણે, હાર નાખીને ભાગી ગઈ. એના બાપાને ક્યાં વાંદરા સ્વયંવરમાં ક્યાં બેહાડ્યા. પછી એના બાપાએ કહ્યું કે તમે અહીંથી ઉઠો બે, દીકરી આવતી નથી સ્વયંવરમાં, કેમ કે અમને કાઢે. આભલું લઈને બતાવ્યું, આમાં જુઓ મોઢા તમારા, કે આ કામ બધા વિષ્ણુના, ભગવાનને તતડે આવ્યા. લ્યો વૈકુંઠમાં જઈને વટી આવ્યા બે. પણ વૈરાગ વિના કામ વાસના ન જીતાણી, સામર્થ્ય એની આવી લોક પર લોકમાં જાય, પણ કામ ન જીતાણો. કેમ છે એમાં તો વૈરાગ જોઈ ભાઈ. હવે પાંડવોની કથા લખે છે કે પાંડવો ભક્ત પ્રમાણીએ પણ વણ વૈરાગ્ય વસાયું વેર. કૌરવ કુળ નિર્મૂળ કર્યું તેની મને આવી નહીં મેર. એકલ શૃંગીની કથા આમાં લખી કે વણ વૈરાગ્યની ઘાત થઈ. તમે બહુ સાંભળ્યું છે એકલ શૃંગીનું નામ, તો વિભાંડક ઋષિના દીકરા એકલ શૃંગી, અને એકલા જ રહેતા જંગલમાં, બાપ દીકરો, સ્ત્રી પુરુષ એવું ભાન નહોતું. પણ લોમપાદ રાજાને ત્યાં કાળ પડ્યો, વરસાદ વરસે નહીં, તો કોઈકે કીધું કે તમે બ્રાહ્મણોનો અપરાધ કર્યો છે એટલે બ્રાહ્મણો રાજ્ય છોડીને જતા રહ્યા, એને પાછા વસાવો તો વરસાદ થાય. બ્રાહ્મણોને પાછા લાવ્યા પણ વરસાદ થયો નહીં. તા કે એકલ શૃંગીને લઈ આવો, એ હોય ત્યાં બહુ સુખ શાંતિ હોય કે ઈતિ નો વ્યાપે કે છે. પછી વેશ્યા મોકલી એકલ સૂંઘી ને વેશ્યાએ પછી બધા ફળ બળ ખવાર્યા એના હાથનું ખાધું, પછી બુદ્ધિ નાશ થઈ ગઈ. પછી એના બાપાને જંગલમાં પીડ્યા મૂકી આ વેશ્યાની સાથે લંપાદ રાજાના રાજ્યમાં આવ્યા. રાજાએ પછી શાંતા નામની એની દીકરી પરણાવી. આ બધા સ્વાર્થી એ દીકરા થયા અને એનો બાપા ગોતે છોકરો ક્યાં ગયો. જેમ સંસારમાંથી કોઈ છોકરો ભાગીને સાધુ થઈ જાય ને કોઈક મંદિરમાં પ્રભુ ભજતો હોય ને એના બાપા ગોતતા ગોતતા આવે ત્યાં તાવડો આવે ભગવાન ભજતો હોય. આ તો હું જોઉં છું એના બાપા ગોતતા ગોતતા આવ્યા ત્યાં તો છોકરા રમાડે. કહેવાય છે કે એના બાપા ગરમ બહુ થઈ ગયા, તેની બાઈએ શીખવાડ્યું તું દાદા દાદા કરતો બાજી પડ્યો, દાદા દાદા કરતો બાજી પડ્યો. તે વિભાનડગની ગરમી ઓગળી ગઈ. આહા, તેડી લીધો કે આ તો દીકરાનો દીકરો હશે, હવે જે છીવી માંડવાળ કરી વૈરાગ વિને આમનામ બધી ધમાલ થઈ દુનિયામાં. પછી તો દશરથ રાજા એકલશૃંગી ઋષિને પુત્રેષ્ટિ યજ્ઞમાં લઈ ગયા, વરૂણીમાં બેહાડ્યા મંત્ર જાપ કરવા. એવો સરસ યજ્ઞ કરાવ્યો તે દશરથ રાજાને ચાર દીકરા થયા. એવા વિદ્વાન ને વેદ ભણેલા હતા, પણ આ બધું વૈરાગ વિના બધા ડખા ઉભા રહ્યા એમનામ. સ્વામી કહે છે કે વૈરાગ જોઈ પાંડવો ભક્તો બહુ હારા, પણ માથાકૂટમાં જ રહ્યા એમનામ. તે રાજ્ય જોઈ એટલે ધમાલ કરી મૂકી ને બધું કાસલ કાઢ્યું ને બાંધ્યા ને કૌરવોને માર્યા ને એના બધા કાકા દાદાના ભાઈઓ જિંદગી એકી બાંધ્યા. કોઈ વાતે શાંતિ ન થઈ. વૈરાગ હોય તો દુઃખ ન હોય કે માણસ કે આવવા દો ને. વૈરાગ્ય વિના ચિત્ર કેતો પરિણો પત્નીઓ કોટ અગ્નિગ્રહ યાતી જેવે વણ વૈરાગ્ય ભોગવી ખોટ. ચિત્રકેતુ નામનો રાજા હતો, એને દીકરા નહોતા થતા. પછી બૈરું એક કર્યું, બે કર્યા, ત્રણ કર્યા, દીકરા ન થાય તેમને વધારે જ ગયો. મોટો રાજા એ કરોડ બૈરા કર્યા તોય ન થયો દીકરો. પાછ વળી એક થયો તે મરી ગયો, એમાં પાછો વૈરાગ થયો. જતા રહ્યા ઘર બાર છોડીને, પણ પ્રથમ તો આ બધું કર્યું એને વૈરાગ વિને. વળી કે છે અગ્નિગ્રહ, આ વળી આમ વનમાં જઈને તપ કરતો હતો, એમાં પૂર્વચિત્તિ નામની અપ્સરા આવી. તે ઝાંઝર સાંભળીને આંખ્યું ખોલીને તપ બપ તૂટી ગયું અને એમાં ફસાણો. તે પૈણ્યો ને પછી દીકરા થયા. પછી આ તો જતી રહી સ્વર્ગમ પાછી, ત્યાં વળી એનું જ્યાં ભજન કરતો એનામાં આસક્તિ વાળો થયો થકો. પછી જપ તપ કરીને પાછો સ્વર્ગમ ગયો, ન્યા ગયો વાહે પિયરમાં. પણ ભગવાનમાં મન રહ્યું નહીં. આમ છે એ યાતી રાજા, હા એ બિચારો ડાયો ઘણી વાતે હારો, પણ એવો વાસના વાળો. એની પત્ની હતી શર્મિષ્ઠા, પછી છે તે શુક્રાચાર્યની દીકરી નામ દેવ્યાની, તે પાછી એની યારે પૈણ્યો. બધી શરતી લગ્ન કર્યા હો પાછા. ઓલા ઓલા કે તમે કે એની યારે વધુ યત રાખો ને મારી દીકરી યારે ઓછો હતા કે નહીં ભાઈ તમે દીકરી યારે વધુ યત રાખશો. આવો બધો ઠરાવ કર્યો, એમાં આળો ગોલમાલ થઈ. આ બધો બહુ ડખો કીધા જે હોય ને છે એમાં છો ડખો. ત્યાં વળી દેવયાની કે તમે એની યારે વધારે યત રાખો છો ને એને ત્રણ દીકરા દીધા ને મને ઓછા દીધા ને આમ ડખો થયો. એ આવતી રહી પિયારમાં રિહાઈને, આવડો આવ્યો વાહે કરગરતો કરગરતો કે બાપા પાછી આવ્યો પાછી આવ્યો. એને જઈને એના બાપા એને કીધેલું કે બધો એને ડખો કર્યો છે ને શરત તોડીશ. એના બાપા કી જાણે કે મારી દીકરી ઉપર ઓછું યતરા કે જા સાલા બુઢો થઈ જા કે. તો બિચારો બુઢો થઈ ગયો, બધું શરીર બધી ધ્રુજે અને તકલીફ થઈ ગઈ. હવે શું કરવું? પછી તો પગમાં પીડ્યો અને બહુ કરગીર્યો કે કાંઈક કૃપા કરો, હજી મારે બહુ વાસના છે ને તમે આ ગઢપણ આપી દીધું તો વિષય નહીં ભોગવાય. તારે વળી એમણે કીધું કે હવે તારા દીકરા છે ચાર, એમાંથી જો એકાદો તને જુવાની આપે તો જુવાન થા, લઈ જા કે દીકરી. હવે દેવયાનીને જ મોકલી, પણ આ બૂઢો થઈ ગયો, બિચારાને રોજ વિષય સાંભળ્યા કરે, કઈ ગઢા છીએ વાસના વહી જાય, શરીર કામ ન કરે પણ મનમાં તો ગાઢ સંકલ્પ શરૂ જ રહે, એ ગાઢ સંકલ્પ કર્યા કરે. ને પછી છોકરાને કરગીર્યો કે તમે કોઈક જુવાની આપો, તે મોટા છોકરે ન આપી, એ કે હવે તમારે શું કરવી અમારી જુવાની, તાણામાના માળા ફેરવો, હવે અમારે વિષય ગ્રહણ કરવાનો સમય આવ્યો છે, અમારી જુવાની તમને દેવી તારે અમારે શું કરવાનું કે.
નાનો દીકરો ફૂલું હતો
એને એમ થયું કે ભાઈ હવે બાપા બિચારા હવે દયા આવી, એને પિતૃ ભક્ત હતો, એ કે હવે આપણે ભક્તિ કરીશું, બીજું હું માળા ફેરવું છું, એને જુવાની આપી અને વિષય ભોગી. આ બધું વૈરાગ વિના કેવી કઠણાઈ. માટે વૈરાગ જેને હોય એને ભૂલ્યો ન થાય, ભક્તિ માર્ગમાં પ્રવેશ કર્યો હોય એને વૈરાગ જોઈ ભાઈ, નહીંતર આવું ને આવું થાય. આ બધા ભગત જ હતા, કોઈ અભક્ત નહીં હો, અભક્તનું નામ આમાં લખે જ નહીં, બધાએ ભક્ત, પણ વૈરાગ નહોતો એટલે ક્યાંક આસક્ત થયા અને નાકકાન ગયા. કથાઓ એવી બધી લખાણી એમની કે જ્યાં સુધી પૃથ્વી રહેશે ત્યાં સુધી આ બધું ગવાશે. મોટા ભગત જ્યારે પડે ને ત્યારે પછી એનો ઇતિહાસ લખાય અને પાછળ એની કથાઓ લોકો દ્રષ્ટાંત તરીકે કયા કરે. શું કરવા, બીજાની સાવધાની માટે, આ ભગવવા માટે નહીં. કે ભાઈ જો આવા આવા મોટા મોટા રાજા મહારાજા ઋષિ મુનિઓ બધા ભક્ત હતા, સારા હતા, બધું હતું, પણ જો એમને રાજ્ય ધન સ્ત્રીની વાસના હતી તો એણે મોટી મોટી ભૂલો કરી છે, અને કેમેય કરીને એ ભૂલોને એ રોકી શક્યા નહીં. બસ થયો જ, એણે પ્રયાસ નહીં કર્યો હોય એવું કોઈ માનવાને કારણ નથી, એની પાસે સમજણ શક્તિ હશે એટલું જોર કરેલું કે મારાથી આવું વર્તન ન થાય, પણ વૈરાગ્ય ન હોવાને કારણે એમનું કશું ચાલ્યું નહીં અને આસક્તિ વસાત બેભાન થઈ ગયા અને એવા કર્મ કરી બેઠા. તો પરમાત્માને ભજતા એવા તમામ ભક્તોએ વૈરાગ્ય ગમે તેમ કરીને ઉત્પન્ન કરવો કરવો ને કરવો. કથાનો હાર્દ છે, બ્રહ્મા આદિ કીટ પર્યંત વણ વૈરાગ્ય વિકળ થયા, ત્યારે બીજાનું નવું બોલવું જે પશુવત પામર રહ્યા. બ્રહ્માથી માંડીને કીટ પર્યંત વગર વૈરાગ્ય બધા વિષયમાં વ્યાકુળ થયા, આ બીજાનું શું કહેવાનું, એ તો પશુ જેવા છે પામર. વૈરાગ્ય વિના વિષય સુખનો અંતરે ન થાય અભાવ, નિષ્કુળ આનંદ નિર્વેદ વિના રૂજે નહીં વિષયના ઘાવ. સાંભળ્યું, વૈરાગ્ય વિના હૃદયમાંથી વિષયનો અભાવ ન થાય, વિષય છોડી શકો. શ્રાવણ મહિનો છે કે એક મહિનો બ્રહ્મચર્ય નિયમ, પણ મહિનો પૂરો કેદી થાય એની રાહ જરૂર જોવાય. વૈરાગ્ય નથી ને, ડાયાબિટીસ થઈ ગયો, ડોક્ટર કે ખાશો નહીં ગળ્યું, એટલે ભાળે ઈચ્છા થાય પણ ખાય નહીં, પણ ખાવાનો અભાવ ખરો, ભલે નથી ખાતો પણ વાસના એમ નામ છે, એને કઈ વૈરાગ નથી. એ તો ખાઈશું તો માંદા પડશું મરીશું એ બીકે, ખ્યાલ આવ્યો. વૈરાગ હોય તો ઈચ્છા જ ન થાય. એક દાદા છે ગામડે, દિવાળીની દી અણકોટ કર્યો, પૂજારી પોતે, પણ કોઈ દી મિષ્ટાનનો કકડો ખાય નહીં, પોતે પૂજારી અણકોટ કરીને બધો વેચી દે ગામને. સાધુ ગયેલા પછી જમવા બેઠા, તે એને તો સાસને રોટલી લીધા, સાધુ કે તમારે આમાંથી કઈ પ્રસાદી? તક ના સ્વામી. કે કેમ? તક મને સ્વામી કોઈ દી સંકલ્પ ન થાય ખાવાનો, ક્યારે નહીં. કે ગઈ દિવાળીએ કે એક ભક્તે આગ્રહ કર્યો હતો, તે અડધો લાડુ લીધો હતો, એને કહેવાય છે ગઈ દિવાળીએ. મને કોઈ દી ઘાટ જ ન થાય કે ખાવાનો. લ્યો સાંભળો. અને આપણે વૈરાગ આપણે કેટલો સમજવો જોઈએ ને. પરમાત્માનું અખંડ સ્મરણ કરવું હોય તો વૈરાગ જોશે. ભગવાનમાંથી વૃત્તિ જો ન નીકળવા દેવી હોય તો વૈરાગ જોઈએ. અખંડ સ્મરણ વિના, અર્થાત અખંડ વૃત્તિ વિના ભગવદ્ દર્શન ન થાય. પરમાત્મામાં તેલ ધારાવત જો મનની વૃત્તિ ન રહે તો સાક્ષાત્કાર કદી ન થાય. એટલે ભગવત સાક્ષાત્કારની ઈચ્છાવાળા માણસ હોય એને વૈરાગ જોઈએ. અને જ્યારે ભગવાનમાંથી દિલ આપણું તૂટે, મન બીજે જાય, એનો અર્થ જ એ થાય કે ત્યાં આપણને આસક્તિ છે અને વૈરાગ નથી. માટે કોઈ એવા મુમુક્ષુ હો તો સાવધાન થઈને વૈરાગ કેળવો. બાકી તો આ સંસારમાં ભગતનો કોઈ પાર નથી. કથા કરીએ એટલે ભરાઈ જ જાય સભા મંડપ તમારે. પણ આવીન બેઠા તમે એટલે એવું માનવાને કોઈ કારણ નથી તમારે ઈશ્વર સાક્ષાત્કારની આમ તલપાપડ આમ. હા, આ તો સ્વામીજી કથા હારી કરે છે, જાય એમ કાંઈ આમ આમ રાત દિવસ તમે ક્યારે ભગવાન દર્શન દે એવા વલખા મારો છો એવું કહેવાનું કોઈ કારણ છે? ભલો તમે આવો છો, પણ કોઈ આમાં આ સભામાં ભગવાન મેળવવા ઝંખતો હોય તો એને આ કથા કામની છે. કારણ કે કથા ઊંચા લેવલની છે, મારી તમારી એટલી પાત્રતા નથી કે કથા આપણને આખે આખી કાયમ લાગે. ખેર, થોડાક શબ્દો એ પણ જો જીવનમાં આવે તો આપણે થોડીક પ્રગતિ કરશું, એમાં કાંઈ ના નહીં. બીજાનું બોલવું નહીં કે છે પામરનું. વૈરાગ વિના વિષયનો અંતરથી અભાવ થાય નહીં. નિષ્કોળાનંદ નિર્વેદ વિના રૂજે નહીં વિષયના ઘાવ. માણસ જ્યારે જ્યારે વિષય ભોગવે છે, ધ્યાન દો, જ્યારે જ્યારે માણસ વિષય ભોગવે છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ પાંચ વિષય છે, છઠ્ઠો કોઈ વિષય નથી, અને એ વિષયમાં જ્યારે એને મજા આવે ત્યારે એના આત્મામાં માયાનો ડાઘો પડે, એને વાસના કહેવાય. વિષયનો ઘા લાગ્યો, એ ક્ષત થયો. કોક અહીંયા કુવાડી મારે ને કાપો પડે, એમ આત્મામાં કાપો પડ્યો, એની દવા વૈરાગ છે. વૈરાગ વિના વિષયના ઘા રૂજાતા નથી. આપણી પાસે દવા નથી. અને મનમાં ઈચ્છા છે કે મને રોગ મટે. વાસનારૂપી રોગ છે, વાસનારૂપી ડાકણ મને તમને રાત્રિ દિવસ હેરાન કરે છે, પણ એને મારવાનો ઈલાજ નથી આપણી પાસે. એને મારવા માટે વૈરાગ જોઈએ. રૂજે નહીં વિષયના ઘાવ કે જો. જો શુદ્ધ વૈરાગ ઉપજે અંગાજે, તેને ન ગમે વિષય સુખનો સંગાજે. જો શુદ્ધ વૈરાગ થયો તો સ્વામી કહે છે એને વિષયના સુખનો સંગ ન ગમે. અર્થાત વિષયનો જે આનંદ છે, વિષયનું જે સુખ છે, એ સુખ જ એને દુશ્મન લાગે. દાખલો તમને દઉં, કેળું. કેળાને આપણે જોઈએ, કેળાની સાથે દુશ્મની કરવાની કોઈ જરૂર નથી. કેળામાંથી આપણે જે આનંદ લઈએ છીએ તે આનંદ સાથે જ વેર કરો. મારી વાત સમજાય છે? કેળું તો એક પદાર્થ છે, તે પદાર્થમાંથી મળતો જે આનંદ, જે સુખ, એ સુખ સાથે વેર થાય તો કામ પૂરું થાય. ઘણા માણસો કેળા સાથે વેર કરે પણ કેળામાંથી મળતું જે સુખ સ્વાદ આનંદ એની સાથે વેર ન કરે, પરિણામ ઝીરો આવે. કેમ જે એ સમજ્યા વગરની લડાઈ કરે છે. વિષયનો આનંદ આપણને નડે છે એની સાથે વેર થવું જોઈએ. કોઈ માણસ સ્ત્રી સાથે વેર કરે, પત્ની સાથે વેર કરે, પણ પોતાને જે આનંદ જે સુખ પરસેનું મળે છે એની સાથે વેર ન હોય તો આની સાથે વેર કરીને શું કામ હોય? સમજવું જોઈએ માણસે વિષયના સુખ સાથે વેર કરો, કારણ કે દુનિયા છોડીને જઈ શકાય નહીં. અને જ્યાં સુધી દુનિયામાં છીએ ત્યાં સુધી પંચ વિષય ગ્રહણ કર્યા વગર જીવવું અશક્ય છે. માટે પંચ વિષય ગ્રહણ કરવા જ જોઈએ. આંખ છે, જોયા વગર જીવન જીવાય નહીં. કાન છે, સાંભળવું જરૂરી છે. નાક છે, સૂંઘવું જરૂરી છે. ત્વચા છે એટલે સ્પર્શ જરૂરી છે. આપણે ગરમી થાય પંખો કરીએ છીએ, ઠંડી હવાનો સ્પર્શ લઈએ છીએ, આવે જ છે. સ્પર્શ પણ જરૂરી છે. તો જીભ છે, ખાધ્યા વિના જીવાય નહીં એટલે સ્વાદ ખાવ એટલે આવે, એટલે એ તો આવવાનું જ. પાંચેય વિષય ગ્રહણ કર્યા વગર જીવવું અશક્ય હોય, પાંચેય વિષયના જે સુખો છે એની સાથે વેર રાખો. વિષયો સાથે વેર પોહાય નહીં. કેમ? જે વિષય ભોગવ્યા વગર છૂટક્યો નથી. તમે દાળ ભાત શાક રોટલી અરે વેર કરશો તો કેવી રીતે જીવશો? ખાઓ પણ એના સ્વાદમાં વેર રાખો, સ્વાદમાં ન લેવાઓ. રોટલી ખાઓ પણ રોટલીના સ્વાદ સાથે તમે છે ને અભાવો રાખો. આ વાત છે. જો એટલું આવડ્યું તો વાંધો નહીં આવે. પણ માણસ શું કરે છે? આંધળો અંદર આખો ડૂબી જ જાય છે બધા વિચારોને મૂકીને. સ્વતંત્રપણે વિષય સ્વીકારવાની વાત એને સમજાતી નથી. માણસે હંમેશા વિષય ગ્રહણ કરતી વખતે સ્વતંત્રપણું રાખવું જોઈએ, પરાધીનપણું નહીં. પણ પરાધીનપણે માણસ બધા વિષયો સ્વીકારતો હોય છે, એમાં સંપૂર્ણપણે ડૂબી જઈને. સ્વતંત્રપણે ભગવાન સ્વામિનારાયણે વાત કરી કે જ્યારે એને વૈરાગ્ય થાય અને સમજાય ત્યારે એ માણસ સ્વતંત્રપણે વિષય ગ્રહણ કરે છે. અને મહારાજે કરોળિયાનું દ્રષ્ટાંત આપ્યું છે કે કરોળિયો જેમ વિસ્તારવી ઘટે એટલી પોતાની લાળ વિસ્તારે ને પાછો ગળવી ઘટે ત્યારે સ્વતંત્રપણે ગળી જાય, એમ આ માણસ સ્વતંત્ર થકો વિષય ભોગવવા એટલા ભોગવે ને પાછો વૃત્તિ સંકીલે લે એટલે વિષયનો ડાઘ એકેય પડ્યો ન હોય. વિસ્મૃતિ, ભોજન કરવા બેઠા ભગવાનને સ્મરણમાં રાખી ભગવાનની મૂર્તિને ધારણ કરી અને ભગવાનની મૂર્તિને જમાડી દે, પોતે સ્વાદના સુખને ન લે, ભગવાનની મૂર્તિને ધારવાનો જે આનંદ છે, ભગવાનનો આનંદ એમાં ડૂબ્યો રહે અને ભગવાન જમે છે હું નહીં એમ કર્તૃત્વ છોડી દે, સ્વાદ ભગવાનને આવે એવી ભાવનાથી પરમાત્માને સ્વાદ અર્પણ કરે, આનંદ ભગવાનને અર્પણ કરે અને પોતે એવી રીતે ભક્તિ સહિત ભોજન કરે તો એ ઊભો થાય. પછી એને કોઈ વસ્તુ ખાધી ન ખાધી કે એનો ઘાટ થાય કે એનો અંતરમાં ડાઘો પડે કે ચેપ લાગે એવું બને નહીં. પણ જમવા બેઠા આ હબડકા લે તેણી ઘરે સંભળાય એવા હબડાક હબડાક જવા દે અને શું દાજભાત બીન્યા, શું પૂડલા બીન્યા, એમ વખાણતો વખાણતો હાવ અંદર લોભ થઈ ગયો હોય. પછી 3 વર્ષે મળે ને તોય કે તેજી તમારે ત્યાં હું જીમાતા ભૂલે જ નહીં, થઈ ગઈ ને વાસના. આ તકલીફ છે. અમારે ગોપાળાન સ્વામીએ બહુ સરસ વાત કરી. કોક સ્વામીએ પૂછ્યું કે સ્વામી વિષય કેમ ભોગવીએ તો બંધન ન થાય? સ્વામી કે અભાવ હતા ભોગવવા, અભાવ સહિત ભોગવવા. એટલે કેવી રીતે? પછી દાખલો દીધો કે આપણા સગા હોય ભાઈને, મામો કાકો ભાઈ, એને આપણું બગાડ્યું હોય, ભેળો ધંધો કર્યો હોય ને બધું મારી ગયો હોય ને આપણને નવરા કરીને છૂટા કર્યા હોય. હવે હગા હોય ફઈના દીકરા ભાણિયા મામા કાકા થતા હોય એટલે પછી આમ તો વ્યવહાર રાખવો જ પડે, પણ આપણને એની માથે દાજ બહુ ચડી હોય. અને પાછા આપણે અહીં વડોદરા રહેતા હોય ને ઈવડાઈ વળી પાછા મહેમાન થઈને આવે હે કે મોટા દીકરાને દવાખાને લાવ્યા છે ને બે દી અહીં રોકાવાનું, તાકે સારું આવો તઈ આ રૂમમાં દેવો પડે, રૂમ ઉતારો જમાઈ દેવું પડે, સગા છે એટલે ચૂરમું કરવું પડે, લાડુ સારું ભોજન કરીને જમાડવા પડે, ઉતારવા પડે, આગતા સ્વાગતા કરવી પડે, પણ ભાવ કેવો, આમ રસબસ થઈ જાઓ તારે અભાવ હોતું બધું કરો, એમ ખાવું પડે, જોવું પડે, સાંભળવું પડે, પણ અભાવ હોતું રાખો. ગોપાલ સ્વામીની વાત છે, મહાપુરુષની કીધેલી આ દ્રષ્ટાંત શીખે વાત એની છે. એવા મોટા સંતની વાત જો આપણે જીવનમાં ઉતરી જાય, યાદ રહી જાય અને એનું વર્તન થવા માંડે તો વિષયથી છૂટી જવાય. તો આવી રીતે વિષય જો સ્વીકારાય તો એના ઘા ન પડે, ડાઘા ન પડે, વાસના ન બંધાય, ગ્રહણ કર્યા પછી ભૂલી જવાય, પતી ગયું. ભૂલી જવું જોઈએ. વાત કેવી થાય છે ધ્યાન દો, મુશ્કેલી એ છે કે માણસ એક વાર વિષય ભોગવે અને હજાર વાર એના આનંદને સંભાળ્યા કરે છે. એટલે હજાર વાર ભોગવ્યા બરોબર થઈ ગયું. એટલું તો સમજે માણસ કે વિષય ગ્રહણ કર્યા વગર અગર છૂટક્યો જ નથી તો ગ્રહણ કરીને તરત ભૂલી જાઓ. એટલે એક બીજી વાત તમને કહું કે જ્યારે જીવનમાં તમને નબળું સપનું આવે, ખરાબ સપનું, તો જાગતાની સાથે એને ભૂલી જાઓ, એને યાદ ન કરશો. સપનું તમને એક જ વાર ખરાબ આવ્યું હોય, જાગીને 10 વાર એને રિપીટ કરો એટલે એટલું બધું એ હૃદયમાં બેસી જાય કે પછી ભૂલાય નહીં. ક્યાંય તમે ગયા અને કોઈ સૌંદર્ય સ્વરૂપવાન સ્ત્રી દેખાઈ ગઈ તો એક જ વાર દેખાઈ ગઈ, પછી એને એકદમ વિસ્મૃતિ કરી નાખો, પણ એને પાછો યાદ કરી કરે ગોખ્યા કરે, એ રૂપને ગોખે, સ્પર્શને ગોખે, સ્વાદને ગોખે, કંઠે કરે એમને, પછી સાંભળ્યા કરે, એટલે આ ઊંડું ઉતરી જાય છે. માટે આટલો ખ્યાલ રખાય તોય પણ ઘણું ભલું થશે. ને બને ત્યાં સુધી નવા નવા વિષયો તમારા ચિત્તની કેસેટમાં રેકોર્ડ ન કરો. જૂનાઈ ભૂલવાના છે તો નવા રેકોર્ડ કરે દુઃખ ઊભું થાય. સ્વામિનારાયણ ભગવાનની ભાષામાં કહીએ તો મહારાજ તો એમ કહેતા હતા કે આત્મ સુખ વતે કરીને પૂર્ણ રહો. અને દ્રષ્ટાંત મહારાજે દીધું મધ્યના બીજા વચનામૃતમાં, કૂવો જેમ પાણી એ ભર્યો હોય તો પેલા અંદર શેરો જે આવતી હોય એ ન આવે, કેમ જે કૂવો ભરાઈ જાય એટલે કૂવાનું જળ જ દારમાંથી અંદર શેરોમાંથી પાણી આવતું હોય એને ઠેલી રાખે, કૂવાનું જ પાણી વગર ડાટા મારે. એમ પોતે ભગવાનના આનંદમાં જો રહે તો એ આનંદ જ વિષયના સુખને ઠેલી રાખશે. પણ માણસ ભગવદ આનંદ વિહોણો બને ત્યારે એને ભૂખ લાગે, ખાલી થઈ જાય. ખાલી થઈ જાય એટલે એને કાંઈક આનંદ જોઈએ. હવે આનંદ ભગવાનનો ન મળે એટલે પછી આવો ભૂખલ્યો આનંદ ગોતવા નીકળે. ખાલીપો ખતરનાક ચીજ છે, એટલે હર હંમેશા પરમાત્મામાં રહો, પરમાત્માના આનંદમાં ડૂબ્યા રહો. ભગવદ આનંદ તમને વિષય આનંદથી બચાવશે. આનંદ વિના જીવવું અશક્ય છે. પરમાત્માનો આનંદ મેળવતા શીખાય તો વિષયનો આનંદ સહેજે તજી શકાય છે. માટે ભગવાનના આનંદથી, આત્માના આનંદથી ભર્યા ભર્યા રહો તો વિષય આપોઆપ આઘારે છે. પણ ખાલી થયા ગળા સુધી ભરીને ખાધું હોય પછી હું ખાવાનો ઘાટ થાય? હે, કોઈ કે ને તો એમ થાય ને બહુ ભર્યું છું એમ. તમે મહારાજના આનંદમાં, મહારાજની મહામસ્તીમાં હો, બસ તમને હું જગતના વિષય ભોગવવાની ઈચ્છા થાય. પણ ભૂખ્યો થઈ જાય એને પછી ખાવાના ઘાટ થાય. એમ ભગવાનનો આનંદ જતો રહે ને માણા આનંદનો ભૂખ્યો થાય, સમજાણું? એને સુખની ભૂખ લાગે છે કે હવે મને કંઈક સુખ મળે, એમ સુખની ભૂખ લાગે. હવે સાત્વિક સુખ ન મળે એટલે માણસ તુચ્છ સુખ, વ્યવહાર બારું, નઠારું, ઘરનું પારક્યું, ધર્મ બારું, સમાજની મર્યાદાથી બારું, ગમે એવું સુખ એ ગાંઠથી ગોતે, કુટુંબ મર્યાદા તોડ નાખે, ધર્મ મર્યાદા તોડ નાખે, નાત જાતના હાંધા તોડ નાખે, કાંઈનું કાંઈ કરીને પોતે એને એમ કે હું ધરાઈ જાઉં, એમ સુખ મેળવી લઉં. અને એમાં તો એવો હેરાન થાય, એવો હેરાન થાય, પોતે દુઃખી થાય, હામાને કરે, કુટુંબને કરે, બધાને કનડે, ભૂખ્યો થઈ ગયો ને. બુભુક્ષુ કિમ ન કરો તે પાપ, ભૂખ્યો માણસ હું પાપ ન કરે. માટે ભૂખ્યા ન થવું, ભર્યા રહેવું, બસ. એટલે તો અમે વારે વારે સૂત્ર કહીએ છીએ, સદા આનંદમાં રહો. પરમાત્માનો આનંદ તમારી હજારો વિકૃતિનો નાશ કરશે, એક નહીં હજારો વિકૃતિનો નાશ કરશે. વિકૃતિ માણસમાં ત્યારે જ સર્જાય છે, માણસ સુખથી ભૂખ્યો થઈ જાય છે. એક વાત યાદ રાખો, દુનિયા આખી સુખ માટે હવાચ્યા મારે છે. માણસ માત્ર ને સુખ જોઈએ, એને આનંદ જોઈએ, મજા જોઈએ. સુખી થવા સારું દેશ વિદેશમાં ફરે છે, સુખી થવા માટે માણસ કાળી મજૂરી કરે છે, સુખી થવા માટે માણસ એસી ગોઠવે, હિંડોળા લાવે, પરણે છે, દારૂ પીવે છે, ચીરું બીજું ત્રીજું એવી બધી ઘણી આવે છે. આ બધું સુખી થવા કરે છે, કોઈ દુઃખી થવા કોઈ ક્રિયા ક્યારેય કરતો નથી. પણ એને એટલી ખબર નથી પડતી કે આ સુખ નથી, આ તો સુખનો આભાસ હોય, મને હેરાન હેરાન કરી નાખશે. માટે ભગવાનનો જે આનંદ છે, ભગવાનનું જે સુખ છે, એ જ સાચું સુખ છે, શાશ્વત છે ને સત્ય છે. એ જાતું નથી અને આ કેમેય રહેતું નથી. માણસ એમાં બંધાય છે અને એને છોડીને જાય છે. પછી એવો હેરાન થાય કે એની વાત કરો. ત્યારે ભગવાનમાં જો આત્મા બંધાણો તો ભગવાનની એ શરત છે કે હું તને કોઈ કાળે નહીં તજું. હેરાન થવાની વાત જ ન આવી લ્યો. બાકી તો તમે ગમે એની અરે પ્રીતિ કરો ને, નાશવંત પદાર્થ હોય એટલે એ રે ક્યાંથી? છોડી દેશે આપણને, આપણને એને છોડી દીધા, પણ એની જે આસક્તિ થઈ ગઈ એ આપણને ન છોડે. તમે હવે કોકની આરે રટે ચડી ગયા, બીડી પીવા માંડ્યા કે દારૂ પીવા માંડ્યા, અને જો બંધી ગયા એમાં, હે, પછી તમે બીડી છોડી દો, પણ બીડીની જે વાસના થઈ ગઈ ને તમને છોડે નહીં. તમે દારૂ છોડી દો પણ દારૂ પીવાની જે તમને ટેવ પડી ગઈ, વાસના થઈ ગઈ, એ તમને ન છોડે. માથું ચડે, કંટાળો ચડે, કંજડ્યા કરે. એમ માણસ સ્ત્રી પરણે, એના વિષયો ભોગવે, પછી સ્ત્રી એને છોડી દે, કાઘોરે તારી યારે છૂટા છેડા, પણ આને એની વાસના થઈ ગઈ, એ આને હક ન લેવા દે. પછી બંધાઈ ગયો ભાઈ, માણસ વાસનામાં બંધાય છે. પદાર્થ નાશવંત હોવાથી એ જતા રહે છે અને આની વાસના એને પીડ્યા કરે છે. એવો પીડાય, એવો પીડાય. માટે પરમાત્માની વાસના કરો તો ક્યારેય પીડાવાનો સવાલ આવશે નહીં. આટલું જ સમજવાની જરૂર છે. એટલે કે ભગવાન સિવાય બીજે બધે જ અભાવો, અરુચિ ક્યાંય રુચિ નહીં, માત્ર ભગવાનમાં જ પ્રેમ, ભગવાનના સુખની જ ઈચ્છા, એનું નામ ભક્તિ. ભગવાન વિના અન્ય સુખમાં અરુચિ, એનું નામ વૈરાગ્ય. બસ આ વૈરાગ્ય અને આ ભક્તિ બે શીખવાનું છે. વૈરાગ્ય વિના ભક્તિની સિદ્ધિ થતી નથી. આપણને ભગવાનમાં એ જ છે, પણ તકલીફ આપણી એ છે, સાથોસાથ બીજી જગ્યાએ પણ અનેક ઠેકાણે પ્રીતિ છે. એટલે શું થયું, ભક્તિની પૂર્ણતયા સિદ્ધિ થતી નથી. પરમાત્માની એ શરત છે કે સર્વ પ્રેમ મને કરો, એક તાતણોય બીજે નહીં. એ સર્વ પ્રેમની માંગણી કરે છે. સર્વ પ્રેમ તો ત્યારે જ થઈ શકે છે કે ભગવાન સિવાય બીજે ક્યાંય પણ આપણને રંચ માત્ર પણ પ્રીતિ ન હોય ત્યારે સર્વ પ્રેમ ભગવાનમાં થયો. પરમાત્માની એ શરત છે કે મને સર્વ પ્રેમ કરો. એ સર્વ પ્રેમ માગે છે તો આપણે એને 5% 50% પ્રેમ કરીએ છીએ. 50%માં પાછી આપણે દુનિયાવી પદાર્થોમાં બંધાણા છીએ, એ આપણી મુશ્કેલી છે. તો સર્વ પ્રેમ ભગવાનમાં કરવા માટે સર્વ પદાર્થમાંથી વૈરાગ્ય આવશ્યક છે, કેળવવો જ પડે. જો શુદ્ધ વૈરાગ્ય ઉપજે અંગજે, તેને ન ગમે વિષય સુખનો સંગજે, અંતરે ઉદાસી રહે અભંગજે, તેને ચિત્તે ચડે હરિનો રંગજે. જો શુદ્ધ વૈરાગ્ય એના હૃદયમાં ઉપજે તો એને વિષયના સુખનો સંગ ન ગમે. વિષયનું સુખ આવે ને એ જ એને દુશ્મન જેવું લાગે કે આ સુખ જ મને ભગવાનના આનંદમાંથી પાડશે, અને આ સુખ મને જો એનામાં સુખ મનાવી દેશે, હેત કરાવી દેશે, તો હું એ જતા દુઃખી દુઃખી થઈ જઈશ અને હેરાન હેરાન થઈશ. માટે આમાં પ્રીતિ ન કરાય, આ સુખો ન ભોગવાય, આને આનંદથી ન મણાય, આમાં છે ને મજા નહીં, એમ એને વિચારો આવે એટલે એને ત્યાગ કરે છે. અંતરે ઉદાસી રહે અભંગાજે, એને ઉદાસી જ રહે, એને ગમે નહીં. કોને? કે જેને ભગવાનનો રંગ ચડી ગયો છે. ચિત્તે રંગ જાય ચડી તે ઉતાર્યો ઉતરે નહીં, એવા વૈરાગ્યવાન ને પિંડ બ્રહ્માંડની ગણતી સહી. રંગ લાગી ગયો ભગવાનનો, ઉતાર્યો ઉતરે નહીં, જગતમાં અભાવ થઈ ગયો. આહા, એ તો મહાભાગ્યશાળી છે, એને પિંડ બ્રહ્માની ગણતરી નથી, એ તો આનંદમાં ઝીલતો રહે છે. એવા શુદ્ધ વૈરાગ્ય વાળા સુખજી જળ ભરતને પણ જાણીએ, કદરજમાં પણ કાચું નહીં, ખરા વૈરાગ્યવાન વખાણીએ. વૈરાગ વિનાના દાખલા આપ્યા, હવે વૈરાગવાનના દાખલા આપે છે. કેવા વૈરાગ્ય વાળા સુખદેવજી? જન્માન તરત મા બાપ કુટુંબ પરિવાર બધું છોડીને હાલતા ત્યાં, વ્યાજીના દીકરા, વ્યાજી પાછળ પડ્યા કે પણ તું ક્યાં વયો જાશ? તો કે બસ મારે નથી રહેવું, મારે પરમાત્માની આરાધના કરવીશ, ભક્તિ કરવીશ, મારે આ સંસારના કોઈ ભોગો ચાખવાય નથી, જોવાય નથી, જાણવાય નહીં, કશું નહીં. એના બાપા એ બહુ મનાવ્યા, ન રહ્યા, બસ ધ્યાનમાં લગી ગયા, ભક્તિમાં લગી ગયા, અને નિર્ગુણ બ્રહ્મ સાથે એકતા પામ્યા ને મહા આનંદમાં ડૂબ્યા. એમાં વ્યાસજીએ ભાગવત લખ્યું, વળી 4 શ્લોકો જઈને કોકની પાસે ગવડાવ્યા છે, સાંભળ્યા, એમાં મૂર્તિ દેખાણી, બ્રહ્મમાંથી ચિત્ત ક્ષોભિત થઈ ગયું અને એમાં સાકાર ભગવાનના દર્શન થયા. આનંદ આનંદ થઈ ગયો, ખુશ થઈ ગયા, ઊભા થઈ ગયા. કોણ ગાવ છો તમે ને આ આ શું છે? તો કે તમારા બાપાએ ગ્રંથ લખ્યો છે ને આ તો તમને 4 શ્લોક સંભળાવ્યા, આવા તો 18,000 શ્લોક છે ભગવાનના મહિમાના, એ તમને બોલાવે. તો કે આવું આ ભણો, પછી ભાગવત ભણ્યા. અને એ સુખદેવજીએ 7 જ દિવસમાં પરીક્ષિતને કથા સંભળાવીને એનો ઉદ્ધાર કર્યો. એવા વૈરાગવાન હતા. સુખજી જ્યારે હસ્તિનાપુર આવ્યા ત્યારે તો એ તો અવધૂત દિગંબર, વસ્ત્ર બસ્ત્ર નહીં, લોકો તો બધા ગામડાના શહેરના માણસો નવાઈ લાગે એટલે ગોબર નાખે, બધું કાદો ઉડાડે, ઠેકડી કરે, મશ્કરી કરે, હે કહે છે કે ગુયાંગમાં હરિયા ભોંકે, આવું બધું કર્યું. પણ આને કાંઈ નહીં, આની મસ્તી થયા જ એમનો દેહ દશા જ નહીં ને, હાવ પિંડ બ્રહ્માંડથી તોડી નાખ્યા. હાવ વૈરાગ એવું કામ કરે છે, ભગવાનની કૃપા એવો વૈરાગ મળે. જળ ભરતને પણ જાણીએ, હે એવા વૈરાગવાન, પહેલા એકવાર થાપ ખાધેલી ને પછી સાવધાન થઈ ગયા. ભરત હતા ઋષભદેવ ભગવાનના દીકરા, અજનાભ ખંડના રાજા, જેને આપણે ભારત કહીએ, આખા ભારતના સંપત્તિ તો એટલી બધી, સ્વર્ગ ના ઇન્દ્ર ની સાથે સ્પર્ધા કરે એવી, પત્નીઓ કેટલી, દીકરા કેટલા, બધી સમૃદ્ધિ સુખ કોઈ સીમા ન મળે. આખા ભારતનો રાજા હોય એને કેટલી સંપત્તિ હોય. હા તો હલમસોલ એનું, ઈ બોલે ઈ ન્યાય, ઈ બોલે અન્યાય, એવા રાજા, એને શું ખામી હોય. તેમ છતાંય આવા રાજા હતા, સમૃદ્ધિ હતી, છતાંય એને વૈરાગ થયો. મૂકીને જતા રહ્યા ગંડકી નદીને કાંઠે, જપ કરતા મૃગલાનું બચ્ચું પાણી પીડ્યું, ત્યાં બચાવવા ગયા, ધ્યેજ થઈ ગયું, એનું સ્મરણ થઈ ગયું. અંત કાળે તે મૃગલાનો દેહ આવ્યો પણ જ્ઞાન રહ્યું ભરતને. પછી ખાઈ પીવે કાંઈ નહીં, એ જગ્યાએ આવીને પોતે એમને બેહી રહે. દેહનો કાળ થયો, ફરીને જન્મા હતા બ્રાહ્મણને ત્યાં જન્મા, તે પછી એનું નામ જળ ભરત પડ્યું. પછી તો એવા બીના એવો વૈરાગ ગ્રહણ કર્યો, ક્યાંય ધ્યાન જ દે નહીં. એને બાપા ભણાવવાનું કે એમાંય ધ્યાન નહીં, કોઈ કર્મય શીખ્યા નહીં બ્રાહ્મણના. બસ એક જ ધારું ભગવાનનું ધ્યાન, ભગવાનમાંથી મન ક્યાંય જવા જ ન દીધું, શેમાય વ્યવહારમાં ક્યાંય નહીં. જાણીને ગાંડાની જેમ વર્ત્યા, ખબર બધી પડતી, તોય ધ્યાન જ ન આપ્યું. કઈ જડભરત રહોગુણ રાજાનો એને આમ આમ ઝબકારામાં ઉદ્ધાર કર્યો. બાકી મરી ગયા અમારી જેવા પારણો કરી કરીને, કોઈનો ઉદ્ધાર થતો નથી. આ તો આવી વાતો છે બધી. ભગવાનના ભક્તને વૈરાગ જોઈએ ભાઈ, જોરદાર. કદવજમાં પણ કાચું નહીં. આની કથા કે છે મહાભારતમાં છે, આપણે તો વાંચી નથી, પણ કોઈ મહાન ભક્ત થઈ ગયા કદરજ, એને સહન બહુ કર્યો, એ વૈરાગ્યવાન ખરા. દેવ ઋષિ નર દેવની કહી ખોટ મોટી ખોળીને, તેથી મનુષ્યની મોટપ કહેતા તન મને જોવું તોળીને. આ મોટા મોટાનું કહ્યું ત્યારે મનુષ્યનું શું કહેવું વિચારવું પડે. એની મોટપ કઈ કીધા જેવી હોય જ નહીં. દેવ ઋષિ નરદેવ આ મોટા મોટાની કહે છે ખોટું મેં તમને બતાવી છે, મનુષ્યની નથી કહેતો કઈ. પણ તો એક વાત કરે છે, પણ પ્રહલાદે પરબ્રહ્મથી માઇક સુખ ન માગ્યું, કુંતા ભક્ત કહીએ ખરા વિદુરે નિજ રાજ્ય ત્યાગ્યું. પ્રહલાદ ને ધન્યવાદ. નરસિંહ ભગવાન પ્રહલાદ ને કહે છે માગો માગો, તો કે માગવાનું કોઈ ન કહેશો. અને શું બોલ્યા કે વિષયના સુખ આપે ભગવાનને, વિષયના સુખ માગે ભગત નહીં કહેશે. અમે તો ભગવાનનું સુખ જ માગીએ. અને જીવ તો બધા વેપારી છે, થોડીક માળા કરીને કે છે આટલું સુખ આપી દો, લ્યો સમજ્યા, જોખીને દઈ દો આ પાંચ માળા ને, એનું જે થતું હોય તોલ, તોલમાં જે સુખ આવતું હોય લાવો. પણ પ્રહલાદે ના માગ્યું, ને ભગવાનને મોઢોમાં કહી દીધું કે એવા કઈ સુખ આપશો નહીં, અમારે તો તમારો આનંદ જોઈ, માયાનો નહીં. તાર મૂર્ખાઓ છે તે કેટલી આરાધના કરે, સાધના કરે, ને પાછા ભગવાન કે માગો ત્યારે માગે આઈનું નાઈનું, માયાનું કૂટનું, એથી બારું માગે નહીં. કુંતા ભક્ત કહીએ ખરા, કુંતાજીએ કહ્યું કે અમને હંમેશા વિપત્તિ આપજો જેથી તમારું અખંડ સ્મરણ થાય, કાંઈ બીજા સુખો દેશો નહીં. એને દુઃખ માગ્યું, લ્યો અને આપણે સુખ સારું હળિયું કાઢીએ છીએ, આ મંદિરે ધોલ્યો મંદિરે પાંચ ચોખા ન્યા ઉડાડીને બે ફૂલડા અહીં ઉડાડીએ, કે એ નો રાજી થાય તમે સમજો. સમજ્યા, એમ સાત આઠ જગ્યાએ હાંધોડા કરે, એકાદો ભગવાન તો સમજે. વિદુરે નિજ રાજ ત્યાગ્યું, વિદુર ને રાજ મળે હકીકતે, કેમ જે એ ધૃતરાષ્ટ્ર ના દીકરા, પણ એને તો એવી ભક્તિ લાગી ગઈ કે મારે રાજબાજ જોતું નથી, જતા રહ્યા એ તો બધું છોડી. ગોપીચંદ બાજંદ શેખ ભર તું હરી સબસ્ત ભરે જ મન સુર મલે ચ, અતિ વૈરાગ્યના વેગ વડે પડ્યા નહીં માયાને પેચ. ગોપીચંદ આનું નામ તો બહુ પ્રસિદ્ધ છે, એની માતા મેનકાએ એને ઉપદેશ કર્યો, એ ત્યાગી થઈ ગયા. બાજંદ શાહ બાદશાહ કે છે એનું બહુ મોટું લશ્કર હતું, આમ લઈને જતો હતો, હાંકડા રસ્તામાં ઊંટ મરી ગયું, બધું રોકાણું તો જોવાઈ ગયો. પૂછ્યું કે હું છું, તો કે આ મરી ગયું. તો મરી ગયું એટલે શું? તો કે એમાંથી ભાઈ જીવ નીકળી ગયો. તો કે આપણે એવું થાય? તો કે હા, આને ખબર નહીં. કહેવાય છે કે એને કોકે જન્મો ત્યારે કહેલું કે આને મરવાની ખબર પડશે તો આ જતો રહે બધું છોડી. એટલે એના બાપાએ એવી રીતે મોટો કર્યો, મરવાનું જ્ઞાન જ નહીં થવા દીધેલું. પછી ગાજીએ બેહાડી દીધી, એના બાપા ગુજરી ગયા. એમાં કંઈક સેનામાં લડાઈમાં જવાનું થયું, એમાં આ જ થયું કે ભાઈ આપણું આવું કે આમ જ ઊંટની જેમ આપણે કે, તો કે હા, આમાંથી આત્મા નીકળી જાય. એટલે પછી આમ તરત એને વૈરાગ થઈ ગયો અને સંસાર છોડીને જતો રહ્યો. આપણને તો કેટલાય ને બાળ્યા એવા પણ વૈરાગનો સાંટો ન આવ્યો. આપણી તો વાત જ જુદી છે. અતિ વૈરાગના વેગ વડે પડ્યા નહીં માયાને પેચ. ભરથરી રાજા એનું આપણે સાંભળ્યું. પિંગળા બાબતમાં ડખો થયો ને પછી વૈરાગ થયો, જતા રહ્યા. પછી એક ફરીદ શેખ એનું નામ, આ મુસલમાની ભક્ત છે જાણ્યું, તો એનું નામ ફરીદ અલદીન. અને એટલા બધા ભક્તિમાં એ રસબસ હતા, એને એટલી બધી ભગવાનની ભક્તિની મધુરતા હતી, એને બધા સરકર કહેતા, સકર કાં તો સરકરગંજ કહેતા. અને એમ કહેવાય છે કે પંજાબમાં મોલ્ટ મોગરી નામના જિલ્લામાં સતલજ નદીના કિનારે આજુધાન નામનું નગર છે, ત્યાં એનો જન્મ થયેલો. અને ડેરા આજી ખાન ને ડેરા ઇસ્માઇલ ખાન આ બે નગર છે, એ તરફ જવાનો માર્ગ છે, જ્યાં માર્ગ જાય ત્યાં એમણે સાધના કરેલી પોતે, ત્યાં રહેતા છે, તપ આરાધના કરેલી. તો એ જગ્યાનું નામ અત્યારે પાકપતન પડ્યું છે. અને મોહરમમાં ત્યાં દેશ વિદેશથી હજારો માણસો યાત્રા કરવા આવે છે. એ મોટું યાત્રાધામ છે મુસ્લિમ લોકોનું. અને એ મુસ્લિમ સંત થઈ ગયા ફરીદ અલદીન. અને આ સંતના પ્રભાવથી દક્ષિણ પંજાબમાં ઘણો બધો મુસલમાની ધર્મ પ્રવર્ત્યો છે. એ વૈરાગ વેડ્યા કે છે માયાના પેચમાં ન પડ્યા. સબસ્ત કોઈ ભક્ત થઈ ગયા બરેજ. મનસુર મલેચ, મુસલમાન મનસુર, એ કે છે ભક્ત થઈ ગયા. એમનો જન્મ બૈજાનગરમાં થયેલો 9મી સદીમાં. અને એ સૂફી મતના આચાર્ય કહેવાય છે. પણ એ જન્માને ત્યાંથી અનલક અનલક બોલ્યા કરતા, અનલક એટલે હું ખુદા છું, હું બ્રહ્મ છું એમ. હવે મુસલમાનોમાં એવું કે કોઈ એમ કે હું ખુદા છું એટલે એને માન્યા કે બધા. ત્યાંને બગદાદના ખલીફા મક્તદીરે ઇસ્લામ વિરોધી સમજી સોળીએ ચડાવી દીધા. અને એના શબ્દને બાળીને રાખ પણ ઉડાડી દીધી, એવું કર્યું. એ સંત થઈ ગયા મહાવૈરાગવાન મનસુર. આવા બધા ભક્તો ભગવાનને ભજી અને ભગવાનને પામ્યા છે. અને વૈરાગ્યને કારણે ક્યાંય બંધાણા નથી. તો આપણે પણ વૈરાગ્ય મેળવવો કેળવવો. સહજાનંદ સ્વામી મહારાજ.